તારીખ 2/11/1995 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 513
પર લખાયેલ પત્ર છે. પોતાના જ્ઞાનમાં સત્પુરુષનું મહત્વ કેટલું હતું એ દર્શાવતો પત્ર છે. સૌભાગ્યભાઈને તો સત્પુરુષનું મહત્વ હતું જ, છતાં પણ પોતાને કેટલું વિશેષ હતું એ દર્શાવતો પત્ર છે. મથાળામાં પ્રાણ પુરુષને નમો નમઃ. પ્રાણ પુરુષ નામ પોતાનો શુદ્ધાત્મા, જે અનાદિનો હોવાથી પુરાણો છે, અને જૂના જે પુરાણા ગ્રંથો અથવા શાસ્ત્રો છે એમાં જેને મુખ્યપણે ગાયો છે, મહિમા જેનો ગાયો છે, એ શુદ્ધાત્મા એને નમસ્કાર કર્યા છે. પુરાણ પુરુષને નમો નમઃ. આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. આખું જગત સંસારમાં પરિભ્રમણ કરતા બધા જીવો, ચાહે તે રાજા મહારાજાઓ હોય કે શ્રીમંત શેઠિયાઓ હોય, કોઈ પણ હોય કે દેવલોકના દેવ પણ હોય, લોકમાં તો દેવલોક પણ આવી જાય છે. તિર્યંચો અને નારકીઓ તો પ્રત્યક્ષ દુઃખી છે એ સમજાવવાની જરૂર નથી. પણ મનુષ્યની અંદર જે પુણ્યવંત મનુષ્યો છે, રાજા મહારાજાઓ, શ્રીમંતો, શેઠિયાઓ, ત્યાંથી માંડીને દેવલોકના દેવો છે, એ બધા ત્રણ પ્રકારના તાપથી, ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના તાપથી આકુળ વ્યાકુળ છે. આધે વ્યાધિને ઉપાધિ. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઈચ્છે છે એવા દિન છે. આખો લોક એવો દિન છે. જેમ ઝાંઝવાના પાણીને કોઈ લેવા દોડે પોતાની તરસ છુપાવવા માટે, તો એને કેટલી ગરજ છે કે પાણી નથી છતાં પાણી પાણી જ્યાં પાણી જેવો દેખાવ થાય છે ત્યાં દોડે છે એની પાછળ. એમ સુખી થવા માટે, સુખ નથી એવા પદાર્થો પાછળ, એવા સંયોગો પાછળ જેવો દોડ લગાવી રહ્યા છે. લોકના જગતના બધા જીવો દોડ લગાવી રહ્યા છે. જેમ એ પાણીથી તૃષા છિપાવવાની નથી, એમાં સંયોગોથી કદી સુખ મળવાનું નથી. પણ ત્યાં દીનતા થશે એવો દીન છે. આખો લોક છે એ સુખની પાછળ દીન છે. જ્યાં પોતાને પોતાનું કામ સિદ્ધ થતું, પ્રાપ્ત થતું લાગે ત્યાં દીનતા કર્યા વગર રહેતો નથી. શું થયું છે કે અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. પહેલા પરિભ્રમણની વાત લીધી છે સૌથી, કે પોતાનું સ્વરૂપ ભૂલી જવાને લીધે ભયંકર પરિભ્રમણમાં જીવ રખડી રહ્યો છે. ક્યાંય ક્યાંય ફંગોળાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને દુઃખી દુઃખી. પરિભ્રમણ પ્રાપ્ત થયું છે એમ નથી લખ્યું, ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત થયું છે. એટલે જેમાં ઘણો દુઃખી થાય એવા પરિભ્રમણને પ્રાપ્ત થયેલો છે. સમયે સમયે અતુલ ખેદ, તુલના ન કરી શકાય, તોળી ન શકાય એવો ક્લેશ, જ્વરાદિક રોગ, અનેક પ્રકારના રોગ, મરણાદિક ભય, મરણથી માંડીને બધા પ્રકારના ભય, અકસ્માતના ભય, પીડાના ભય, ચોરી લૂંટના ભય, વિયોગાદિક દુઃખ, ઈષ્ટ સંયોગોનો વિયોગ, એ પ્રકારે અનેક પ્રકારના દુઃખને જીવો અનુભવે છે. અથવા આખો લોક કોઈ કોઈ પ્રકારના દુઃખને અનુભવી રહ્યા છે. એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. હું આ વાત કહેવા માટે ઉપરની બધી વાત કરી. એમને શું કહેવું હતું કે આટલી વાત કહેવી હતી એટલા માટે ઉપરની વાત કરી એમણે, કે આખો જગત દુઃખી છે, દુઃખી એવા જગતને કંઈક સાતા ઉપજે એવું કોઈ કારણ મળે તો આ જગતમાં સત્પુરુષ સિવાય બીજો કોઈ એને ઉપાય નથી. અહીંયા સર્વજ્ઞ દેવ કેમ ન લીધા, અને અહીંયા નિર્ગ્રંથ મુનિરાજને પણ કેમ ન લીધા ને સત્પુરુષને લીધા? કે સર્વજ્ઞ દેવ છે એ બહુ અલ્પ પ્રમાણમાં થાય છે, 24 તીર્થંકરો થાય, એ તે એક કોડાકોડી સાગર જેવા લાંબા કાળમાં. કેટલો લાંબો કાળ? 1 કરોડ સાગર ગુણ્યા 1 કરોડ સાગર, ચોથો આરો એટલો મોટો છે. એની શરૂઆતમાં પહેલા તીર્થંકર થાય અને છેડે 24માં તીર્થંકર થાય. એટલે એમની અવેલેબિલિટી, ઉપલબ્ધિ, પ્રાપ્તિ બહુ જ અલ્પ છે. મુનિઓ જંગલમાં વસે છે, લોકો શહેરમાં વસે છે, કેમ કે બધા ભાઈવાળા છે, કોઈ જંગલમાં વસી ન શકે, રહી ન શકે. લોકો તો બધા સાથે રહે, જંગલમાં કોઈ ન રહીએ, સમૂહમાં રહીએ, કે કાંઈ થાય તો બધા ભેગા થઈ જાય. શું એટલે સમૂહમાં રહીએ છે, ગામમાં રહીએ, શહેરમાં રહીએ, ટાઉનમાં રહીએ, શું તો એની ત્યાં કોણ મળે? કે ત્યાં સત્પુરુષ સિવાય બીજું કોઈ અવેલેબલ નથી. ત્યાં મુનિએ તો જંગલમાં રહીએ, આહાર લેવો હોય તો આવે, ન લેવો હોય તો 15 મહિનો ન આવે. અને ક્યાં હોય એનું કોઈ ઠેકાણું નહીં, એડ્રેસ નહીં. પાછું મુનિઓનું કોઈ એડ્રેસ હતું નથી કે ફલાણા આશ્રમમાં અડ્ડો જમાવીને બેઠા છે એવું નથી. અન્ય મતોમાં તો શું હશે કે મુખ્ય સાધુ સંત હોય એનો આશ્રમ હોય અને ત્યાં એ મળે જ આવતો. દિગંબર મુનિઓનું એ ઠેકાણું નથી, કાંઈ કોઈ પત્તો નથી, ક્યારે ક્યાં હોય, ક્યારે ક્યાં હોય. એક જગ્યાએ આજે હોય ને કાલે બીજી જગ્યાએ ન હોય, પાછા એ ક્યાં ગયા તો કોઈને ખબર નથી. કેમ કે કોઈને કહે નહીં મારે અહીંયા જવું છે, કે કોઈ આગોતરી ભાવે વ્યવસ્થા કરે તો એને એ સ્વીકારતા નથી. કોઈની વ્યવસ્થા એ સ્વીકારતા નથી, કોઈના તરફથી કોઈ સગવડ સ્વીકારતા નથી. રહેવાની, જમવાની કે કોઈ પણ પ્રકારને, એટલે ગમે ત્યારે ગમે ત્યાં વ્યા જાય પાછા. એટલે દિગંબર મુનિઓનું પણ વાત નથી લીધી, પણ જગતને તો એનો જોગ નથી. આ બે મહાત્માઓનો જગતને એટલો જોગ નથી જેટલો વસ્તીમાં રહેલા સત્પુરુષોનો છે. અને નિમિત્તત્વ ત્રણેયમાં સરખું છે. પાછો સંસારના પરિભ્રમણ કરતા જીવોને દુઃખ મટાડીને સુખ પ્રાપ્ત કરવાનું જે પ્રયોજન છે, એ પ્રયોજનની સિદ્ધિ માટે આ ત્રણ સજીવન મૂર્તિ નિમિત્ત છે. અને એ નિમિત્તત્વ ત્રણેયમાં સરખું છે. એટલે જે કાંઈ ફેર છે એ પરસ્પરની દશામાં ફરક છે, પણ એની સાથે ઉપદેશ લેવાવાળાને કાંઈ મતલબ નથી. માલ તો ત્રણેયની ભાઈ એક જ ક્વોલિટીનો છે. એથી પણ બીજી વિશેષ પાછી સગવડ એ છે કે મુનિરાજ છે ને એ ઉપદેશ દેવા બંધાયેલા નથી. હું તો ચક્રવર્તી જાય ને એમ કે મહારાજ કઈક ઉપદેશ આપો ને, આની બધી આટો ખાધો છે તો કઈ ઉપદેશ નહીં આપો, અમે આટલો આટો ખાધો છે, અમારી ભાવના જોઈને કઈક તો ઉપદેશ આપો. અને વિકલ્પ આવે તો બોલે, નહીં તો ન બોલે, હાલતા થઈ જાય, એને કઈક પડી જ નથી. એટલી વિતરાગતા વધારે છે કે એમને કઈ વિશેષ રાગ આવતો નથી. એટલે એમાં દર્શનનો ને મૌનનો લાભ મળવો એ મળે, પણ ઉપદેશ મળે એવી કોઈ ગેરંટી નહીં. ત્યારે સત્પુરુષને થોડો રાગ વિશેષ છે, એટલે ભાવનાવાળાને જોઈને પલળે છે, એ થોડા પલળે નહીં જલ્દી. અને સર્વજ્ઞ તો ધ્યાન બહાર નીકળતા જ નથી. એમની તો વાણી 2 વખત રાત્રે ને 2 વખત દિવસે 4 વખત છૂટે ગમે ત્યારે બંધ થઈ જાય ઓટોમેટિક. પોતાને કાંઈ ઈચ્છા નથી ઉપદેશ દેવાની, પોતાને કાંઈ ઈચ્છા નથી, પણ એનો યોગ નથી એટલો. તો છે સર્વોત્કૃષ્ટ ઉપદેશ દિવ્યધ્વનિનો, એની બરાબરીમાં છદ્મસ્થનો ઉપદેશ ના આવે. શું પણ બહુ જ એક કોડાકોડી સાગરમાં 24 જણ ફક્ત અવડા મોટા કાળમાં ફક્ત એટલે કે છે કે અશરણતા વાળા આવ્યા જગતમાં, કાંઈ કોઈ સુખ માટે કોઈ શરણ નથી એવા અશરણતા વાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. જગત ઉપર સત્પુરુષોનો ઉપકાર ઘણો છે એમ કહું. સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. એમ અમને તો ઘણા અનુભવથી આ નિશ્ચય થયેલો છે. તો પોતાના અનુભવથી વાત કરે છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. સત્પુરુષનું ધ્યાન નથી કરતા, એના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. એવું કેટલી નમ્રતા છે. સત્પુરુષ થયા પછી આ તો પોતે પાછો પોતે સત્પુરુષ છે. 24મા વર્ષ તો જ્ઞાન થઈ ગયું છે, પણ કોઈ ઉપકારી સત્પુરુષ આગલા જન્મમાં મળેલા છે અને પોતાને જાતિ સ્મરણ જ્ઞાનમાં સ્મરણમાં છે, સ્મૃતિમાં છે, એટલે એના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ એમ કહે છે. સંસાર કેવળ અસાતામય છે. અપેક્ષા એ સુખ છે એમ નથી લખ્યું. સંસારમાં કોઈ અપેક્ષા એ સુખ છે એમ નથી લખ્યું. કેવળ અસાતામય છે. સંસારમાં કેવળ દુઃખ દુઃખને દુઃખ જ છે એમ કેમ કીધું હશે? લોકો ઘણા સુખી દેખાય છે, લાંબી લાંબી મોટરમાં ફરે, મોટી મોટી હે ને, આમ દામ ને ઠામ, શું કે એને, આમ દામ ને ઠામ બધું છે, સુખી નથી કે એના જે સંયોગ પ્રત્યેના પરિણામ છે એમાં આકુલતાની હોળી બરાબરની સળગે છે. ગુરુજી તો એમ કહેતા હતા કે મોટરમાં બેહે ત્યારે બીજાને એમ લાગે હા પણ બહુ સુખી છે, આપણને આવી મોટર હોય તો સારું. પણ એ મોટરમાં નથી બેઠો, એની છાતી ઉપર મોટર બેઠી છે કેમ કે એમાં એને મારાપણાનું જે મહત્વપણું છે એનું જે આકુલતા છે એની એને ભાન નથી. જ્ઞાનીને એનું ભાન છે કે આકુલતા કેટલી થાય છે, પૂતાપણું કરીને એને આકુલતા કેટલી થાય છે એ અનંતી આકુલતાને જ્ઞાની જુએ છે, એને પોતાને ખબર નથી. સંસાર કેવળ અસાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે, માનો કે સંસારમાં કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. અનુગ્રહ એટલે કૃપા, એ સત્પુરુષની કૃપા છે તો કોકને થોડીક શાંતિ થાય છે. ત્યારે એને એનો ઉપદેશ થોડોક અસર કરે છે ત્યારે એને થોડી શાંતિ થાય છે અને એને ખ્યાલ આવે છે. બાકી તો બહુ દુઃખી હોય એનું જીવન પલટાય ત્યારે એને ઘણી ખબર પડે છે કે હું કેટલો બધો દુઃખી હતો. કોઈ જીવો એવા પણ હોય છે ખૂબ દુઃખી હોય, ખૂબ દુઃખી હોય, એટલા બધા દુઃખી હોય કે એને જીવવાનું મન ન થાય, એને અવારનવાર એમ થાય હું મરી જાઉં તો હારું આના કરતા. હા ક્યારેક આપઘાત કરવાનો પ્રયત્ન કરી લે, પણ એટલો બધો રસ આવે ને ત્યારે એટલું પ્રવૃત્તિ થાય ને, આપઘાત કરવાનો પ્રયત્ન ક્યારે કર્યો હોય કે બહુ જ તીવ્ર પરિણામ થયા હોય ત્યારે. બહુ તીવ્ર જ્યારે પરિણામ થાય ત્યારે એની પરિણતિ થઈ જાય. શું થઈ જાય? પરિણતિ થઈ જાય. એટલે પરિણતિ થઈ જાય ત્યારે એને એમ થાય કે હું આ કેમ જીવું છું, ન જીવું તો સારું, મરી જાવ તો સારું, આના કરતા તો મરી જાવ તો સારું, આના કરતા તો મરી જાવ તો સારું એમ એને થયા કરે. એ જીવતા નથી હોતા, એ મળદાની જેમ જીવતા હોય છે, જેને જીવતા મળદા કહેવાય. જ્યાં એના કોઈ ફેરફાર થાય અને પરમાર્થનો માર્ગ ને એની લાઈન હાથમાં આવે ત્યારે એને સાતા વળે છે. પહેલી વહેલી એને શું થાય છે? સાતા વળે છે. હા, આ જગતમાં કઈક વિશ્રામ સ્થાન છે ખરું, એને વિશ્રામ સ્થાન હાથમાં આવે છે. એટલે કહે છે કે કોઈ પણ પ્રાણીને સંસારમાં અલ્પ પણ સાતા છે તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ નથી. હવે એક સિદ્ધાંતિક વાત થોડી કરે છે કે સામાન્ય રીતે સાતા ક્યારે પુણ્યના ઉદયમાં લોકો અનુભવે છે. ઈચ્છા થાય, ઈચ્છા પ્રમાણે સંયોગ બને અને જીવને આકુલતા ઘટે. જ્યારે ઈચ્છાનો ભડકો થાય ત્યારે આકુલતા વધે. એ ઈચ્છા અનુસાર પદાર્થ મળે ત્યારે ઈચ્છાનો અભાવ થાય. આકુલતાનો પણ એ પ્રકારની આકુલતાનો અભાવ થાય. પછી એ પદાર્થ પ્રત્યેની મમતાની આકુલતા, ભગવાનની આકુલતા, એ વળી બીજી પાછી શરૂ થઈ જાય છે. પણ ઓલી જરા તીવ્ર હોય છે. પદાર્થના વિયોગમાં જે ઈચ્છા હોય છે એમાં આકુલતા વિશેષ હોય છે. તો લોકો એમ કહે છે કે ભાઈ જો ઈચ્છા થાય અને વસ્તુ મળે એવું પુણ્ય છે, એને પુણ્ય છે. પછી જો એને ઈચ્છા પ્રમાણે એ વસ્તુને મેળવી લે છે. મળે છે તો સ્વયં મળે છે, પણ મેળવી લે છે, બીજાને એમ લાગે છે. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ નથી. અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. એ પુણ્યને જે લોકો સમજે છે એ ખરેખર પુણ્યનું સ્વરૂપ નથી. પુણ્યનું સ્વરૂપ કેવું? કે સત્પુરુષના ઉપદેશથી સાતા થાય ત્યારે જે સાતા થાય એ પુણ્યનું સ્વરૂપ છે. સત્પુરુષનો ઉપદેશ થોડો અસર કરી ગયા પછી જે કાંઈ સાતા વળે ત્યારે જ્ઞાનીઓ કહે છે કે આ કંઈક પુણશાળી લાગે છે, કે આને સાતા થઈ. અથવા પરમાર્થની એને લાઈન પકડી, ભાગશાળી લાગે છે. કેમ કે ઘણા આ ક્ષેત્રમાં આવે છે જ્યાં પરમાર્થની વાર્તા ચાલતી હોય. સત્પુરુષના યોગમાં પણ ઘણા માણસો આવે છે. ઘણા માણસોમાંથી કોક કોક પકડે છે. જે કોઈ પકડે છે એને ભાગશાળી માનવામાં આવે છે કે આ કોઈ ભાગશાળી છે, એના લાઈન હાથમાં આવી. એટલે એમ કહ્યું કે એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. ખરી વાત આ છે. ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય, એવું જે ઘણા કાળથી જે એ પ્રકાર ચાલ્યો આવે છે એ રૂઢિના આધીન થઈને પ્રવર્તે છે. જગતમાં તો એ રૂઢિગત પુણ્ય મનાય છે. રૂઢિગત પુણ્ય લોકો પુણ્ય ગણે છે. એ ખરેખર પુણ્યનું સ્વરૂપ નથી એમ કહે છે. તો રૂઢિના આધીન વાત ચાલે છે. એ તો સાબગ્યા અને લીસોટા રહ્યા જેવી વાત છે. ખરું પુણ્ય તો આ છે. બાકી જે વસ્તુની પ્રાપ્તિ થઈને સાતા થઈ એ ખરું પુણ્ય નથી. પણ લોકો રૂઢિગત ગણે, એને પુણ્ય ગણે છે. પણ તે રૂઢિને આધીન થઈને પ્રવર્તે છે. તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે. શું? ગ્રંથના ઉપદેશથી જાણે એ પુણ્ય મળ્યું હોય એમ લાગે છે. કેમ કે ગ્રંથની અંદર પુણ્યના અનેક પ્રકારના વિધિ વિધાન ચાલે છે ને. ગ્રંથમાં તો શું છે, તમે આમ કરો તો આમ મળે ને આમ કરો તો આમ મળે. પાપના ફળ આવા હોય, અનેક પ્રકારના પાપના ફળનો વર્ણન કર્ણાનુયોગના ગ્રંથમાં આવે, અનેક પ્રકારના પુણ્યના ફળનું વર્ણન પણ કર્ણાનુયોગના ગ્રંથમાં આવે. શું? એ પ્રમાણે લોકો પ્રવૃત્તિ કરે. શું કરવું? તમે આ વિધાન કરાવો. છેવટે કાંઈ નહીં તો હમણાં બહુ અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ છે અને કાંઈ શાંતિ રહેતી નથી એમ કરો ને શાંતિ સ્નાત્ર ભણાવો. શું? ત્યાં શાંતિ યજ્ઞ કરાવો. પછી આ દિગંબરમાં શું આવે છે? શાંતિ હે, શાંતિ મંડળ વિધાન કરાવો. કંઈક આવે છે, કરાવે છે મંદિરમાં. એ ગ્રંથાદિથી પ્રાપ્ત થયેલો લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે. ખરું પુણ્ય તો ઓલું છે, આ બધા કોઈ ખરા પુણ્ય નથી. માટે અમે એમ જ જાણીએ છીએ, હવે પોતાનો અભિપ્રાય આપે છે કે માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ. કોઈને એક અંશ સાતા ઉપદેશની અસરથી ઉપજે ત્યાંથી સુધીને મોક્ષ પર્યંતની કોઈ વાત હોય તો એનું મૂળમાં સત્પુરુષ બેઠા છે. એના મૂળમાં કોણ બેઠું છે? એના મૂળમાં સત્પુરુષ બેઠું છે. જેમ એક માણસ સાવ દરિદ્ર હતો, એમાંથી અબજોપતિ થયો, પણ પહેલી મદદ કોને કરી? કે કોઈ એક જણે કરી. પછી એમાંથી એને વધવા માંડ્યું બધું. તો એ જે પહેલો જે એને મળ્યો ને એને એ ભૂલતો નથી. જે પહેલો મળ્યો એના કરતા ઘણા બીજા શ્રીમંતો હોય, એને જે એ ખરે વખતે કામ કર્યું છે પછી જ હું આગળ વધ્યો છું. માટે જે પહેલો મળ્યો એ મારા માટે ભગવાન, એને એમ જ કહે છે. એટલે અમે તો એમ જ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં બીજાને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડી દે એવી સમર્થતા છતાં જેને કાંઈ સ્પૃહા નથી, કોઈ અપેક્ષા વર્તી નથી, એની સામે કોઈ અપેક્ષા નથી, ઉન્મત્તતા નથી, છકી જતા નથી, સામર્થ્ય ઉત્પન્ન થયું છે માટે છકી જાય છે એમ નથી, એને કોઈ સ્પૃહા નથી, કોઈ ઉન્મત્તતા નથી, પોતાપણું નથી કે આ મારા છે અને બીજા પારકા છે, ક્યાંય પોતાપણું નથી, ગર્વ નથી. પોતે જે કાંઈ પ્રવૃત્તિ કરે છે બીજા પ્રત્યેની એનો ગર્વ પણ એને નથી, કે એનું ગૌરવ એટલે અભિમાન પણ નથી. એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે સ્મરીએ છીએ. હું એમના જ્ઞાનમાં કોઈ ઉપકારી સત્પુરુષ પૂર્વ ભવના છે એ નામ લીધું નથી, લીધું હોત તો સારું હતું, પણ મનમાં રાખી છે વાતને, એનું તો નામ લઈને સ્મરણ કરવાનું અમને મન થાય છે. આટલા ગુણ છે છતાં પણ એ ગુણ બહારમાં ન દેખાય એવી રીતે એનો દેખાવ છે, તો અમને આશ્ચર્ય થાય છે એમ કહે છે. એટલે આશ્ચર્યની પ્રતિમા સત્પુરુષને શું કહે અહીંયા? આશ્ચર્યની પ્રતિમા. આપણે ધન્ય આરાધનામાં એ વાતનું ટાઈટલ લીધું. પ્રસ્તાવના જે લખે છે ને, આશ્ચર્યની પ્રતિમા, મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ, ગુણવંત ગુણવંતા જ્ઞાની, એ નીચે પછી કૃપાળુદેવનું જે વ્યક્તિત્વ છે ગુણ અપેક્ષાએ, એમાં એમની નિષ્ફળતા, પહેલી જ એમની નિષ્ફળતાનો વિષય લીધો છે. નિષ્ફળતા કેવી? કે જેને મોક્ષની પણ પડી નથી, બીજા પદાર્થને ક્યાંથી પડી હશે? હે, દ્રષ્ટિ એવી દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે કે મોક્ષ પર્યાયની પણ તમા કરતા નથી. જેને મોક્ષ પણ, જૈનનું કેવળ જ્ઞાન જેને જોતું નથી એને ઈશ્વર હવે શું આપશે? કઈ સમજાય તો સમજો એમ કીધું છે. પછી હું લખ્યું કે આ વાતમાં તમને કઈ તમારી નજર પહોંચે તો સમજાય એટલું સમજી લેજો. અમને કોઈને કે કેવળ જ્ઞાનની પડી નથી, દ્રવ દ્રષ્ટિમાં આવી ગયું છે, એની દ્રષ્ટિમાં આખું દ્રવ આવી ગયું છે, કેવળ જ્ઞાન તો એની પાસે કઈ હિસાબમાં નથી. અદભુત વિદેહી દશા, દેહની પડી નથી, માન માન સંભાળીએ ત્યારે યાદ આવે છે. શું દેહ છે કે કેમ એ માન માન સંભાળીએ ત્યારે યાદ આવે છે. અપૂર્વ વિતરાગતા, અલૌકિક સ્વરૂપ જાગૃતિ અને એમનો અદમ્ય પુરુષાર્થ, ઉદાસીન વૃત્તિ, સમ્યક ઉદાસીન વૃત્તિ, પછી અદીન વૃત્તિ, દીનતા નહીં ક્યાંય. ઉદય કર્મ ભોગવતા દીનપણું અનુકૂળ નથી, ભવિષ્યનો એક ક્ષણનો પણ વિચાર કરતા નથી. કાલ હું થશે એ તો પડી નથી, ભવિષ્યની એક ક્ષણનો પણ વિચાર કરતા નથી. સંસારી જે બધું પહેલા હાજર રાખીને વાત કરે, પહેલા આપણે આપણા પચાહો વાળો બાકી, પચાહો તો કંઈ બાકી નથી હોતા, જેટલા હોય એટલા અનિશ્ચિત, પણ બધું બધું મેક્સિમમ ગણી લઈએ. આયુષ ભોગવું હોય પછીનો 80-90-95 સુધીના હો, એમાં વાંધો ન આવે એ પ્રમાણે બરાબર પાકું કરી લ્યો, પછી વાંધો નહીં. એ આધાર બુદ્ધિ અને ભવિષ્યની ચિંતા, સુખ બુદ્ધિ એ ટળી ગયા છે. તેના અધીન વૃત્તિ, સમદર્શિતા, સર્વાત્મમાં સમદર્શિ દેવો, શું જેવી દ્રષ્ટિ મારા આત્મા પ્રત્યે છે તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. શું જેવી અમે આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, 469મો પત્ર છે, એવી જ સર્વ આત્માઓ પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આત્મા માટે ઈચ્છીએ છીએ તે તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. પછી કહે છે જે જે આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. કેટલી સમદર્શિતા છે, બહુ મોટો ગુણો તો આવે. પ્રસમ દશા, બહુ શાંત દશા હતી, બાહ્યાભ્યંતર, જીતેન્દ્રિયતા, સહજતા, લોકોત્તર સરળતા, મધ્યસ્થતા, ગુણ ગંભીરતા, એટલા એટલા ગુણ છતાં ગંભીર, ગુપ્ત રે, અજ્ઞાની થઈને બધાની વચ્ચે રહેવું છે એમ લખે છે. હું શું લખે છે, અમારે તો અજ્ઞાની થઈને બધાની વચ્ચે રહેવું છે, એટલે બધા અમને અજ્ઞાની જાણે એમ રહેવું છે, જ્ઞાની જાણે એમ રહેવું નથી, માનપાન જોતા નથી. એમ એ રહસ્ય છે કે માન છે લપસણું છે એ, અને વર્તમાન ધર્મક્ષેત્ર કાળ ભાવ એવા છે કે એમાં ધર્મ દારિદ્ર ઘણું છે, અને એને લઈને પણ લગભગ જ્ઞાનીઓનો વિરોધ પણ થાય છે, તો એ માથાકૂટમાં ઉતરવું નથી. પરેચ્છાચારિતા, પરેચ્છાનું ચારિતા, ગમે એ કામ કરી લઈએ. હું ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે એ લખે છે આમાં 373માં પત્રમાં. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે, અંદરમાં મુક્ત સ્વરૂપ છે, એ મુક્ત સ્વરૂપ અનુભવમાં આવે છે. વિતરાગપણું ઘણું છે, છતાં પણ વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ, દુકાને જઈએ છીએ, વેઠ ઉતારીએ છીએ, કાંઈ મળતું નથી અમારા આત્મામાં, કાંઈ આવતું નથી. વેઠિયાને જેમ કાંઈ આપે નહીં કોઈ, એમ અમને શું મળે છે, આમાં આ તો વેઠ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ કોઈ એમ કે આ કામ કરી દો, લાભ નહીં કરી દઉં ભાઈ, આ કરી દો, લાભ એ કરી દો, જરાક હિસાબ ગણી દીજો ને, હિસાબ ગણી દે, સરવાળો મારી દો, સરવાળો મારી દો, ક્લાર્ક જેવું કામ કરી લે. શું લોકો સરળતા કરતા જે બીજા પ્રકારની છે, લોકો તો સરળતામાં છે, લૌકિક સરળતામાં તો એવું છે પોતાને અનુકૂળ રહીએ એના પ્રત્યે તો સૌ અનુકૂળ રહીએ, પણ પોતાને પ્રતિકૂળ રહી એના પ્રત્યે અનુકૂળ રહીએ એ લોકો તર સરળતા છે. આમાંને વૈર ને વૈમને છે હોય આ એ રીતે વર્તન ન રાખે એની સાથે. સમ્યક આચરણા, ઉપાધિમાં પણ સમાધિ, સાતિશય જ્ઞાન યોગ, થોડી ઘણીની નિર્ગ્રંથતાની ભાવના, મુનિપણાની ભાવના બહુ હતી. કથન અવિરુદ્ધતા બહુ વિશેષ ગુણ છે, ક્યાંય વિરોધ ના આવે પોતાની વાતનું. પછી વિધિ દર્શકતા, વિધિનું વિધિ સ્વરૂપ દર્શાવ્યું છે. હું મોક્ષ પ્રાપ્તિની, માર્ગ પ્રાપ્તિની વિધિ. ધર્મ પ્રવૃત્તિમાં વિચક્ષણતા, એ સાતસો આઠ પત્રમાં બહુ વાતો આવે છે. એવા ઘણા ગુણ એમનામાં હતા. એટલા એટલા એટલું સામર્થ્ય હોવા છતાં હું બારમાં કોઈને કળાવા દે ને, એ આશ્ચર્યની પ્રતિમા એમ લીધી છે. આશ્ચર્યની પ્રતિમા રૂપ છે. ત્રિલોકના નાથ વશ થયા છે. જો દ્રષ્ટિએ કબજો લીધો છે, અંદરમાં ત્રણ લોકનો નાથ આત્મા બિરાજમાન છે, એના ઉપર દ્રષ્ટિએ કબજો કર્યો છે. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ પડે થઈ જાય છે. એવા સત્પુરુષને અમે ફરી ફરીને સ્તવીએ, એના તો ગુણગાન અમે કરતા થાકતા નથી. ફરી ફરીને એના ગુણગાન કરવાનું મન થાય છે. હું જેમ કોઈ ખીચામાં કોઈનું રીરો લઈને ફરે ને, ખબર ન પડે કોઈ એવી એવું એવી ચીજ રાખે તો થાય કે ભાઈ આની અંદર કઈક વિશેષ કોઈ ચીજ હશે. આ તો કઈ નહી. હીરા નાના નાના હોય, બહુ કિંમતી હોય, કરોડોના હીરા ખીચામાં આવી જાય, પડી કહેવાય એટલી કેવી કરોડોની કિંમત થાય. બીજો માલ લેવા જાય તો ગોડાઉનો ભરવા પડે. એટલા જ રૂપિયાના જો બિલ્ડિંગો બંધા હોય તો કેટલાય માળના મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બંધાય. એ ખાલી એક પડી કે હમાઈ જાય, ખબર ન પડે કે આને ખીચામાં શું છે. આ એવું છે. આનું ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઉલકાણ થવું. આવી આ એક અટપટી પરિસ્થિતિને લઈને જગતના જીવોને સત્પુરુષની ઓળખાણ થઈ નથી. અનંતકાળ ગયો એનું કારણ આ છે. સત્પુરુષો પણ અનંતા થઈ ગયા. અનંતકાળમાં સત્પુરુષો અનંતા થઈ ગયા, છતાં પણ અનંતકાળમાં આપણને કેમ ઓળખાણ ન થઈ? બીજાની ક્યાં વાત કરવી? અનંતકાળમાં આપણને કેમ ઓળખાણ ન થઈ કે એની દશા અટપટી હોય છે. બારમાં કાંઈક ને અંદરમાં કાંઈક, જલ્દી ખબર પડે નહીં. એવા સત્પુરુષને અમે ફરી ફરીને સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. શું? ત્રણ લોકને કઈ વશ ન કરી શકાય. કોઈ કોઈનું માને નહીં. તમે ત્રણ લોકનું ક્યાં વાત કરો? દીકરો હોય તો ઘરમાં માને નહીં. જેને લાલન પાલન કરીને મોટો કર્યો હોય, માનવું હોય તો માને, ન માનવું હોય તો ન માને, તો ત્રણ લોકને કોણ વશ કરી શકે? એ કોઈ કોઈનું સાંભળે નહીં. ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય એક સમય પણ અસંગ રહેવું એ છે. એક સમય પણ અંદર અંતર્મુખ થવું, બધાની સાથેના કનેક્શન કાપી નાખો ત્યારે થાય. અભિપ્રાયથી તો બધા સંબંધ છોડી દીધા હોય, પણ ઉપયોગથી પણ સંબંધ છૂટી જાય. ઉપયોગ પણ સંપર્ક ન કરે કોઈનો. કાનને તો કઈ ઢાંકણા નથી, આંખનો પોપચો બંધ કરે. મન 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 તો ક્યાંનું ક્યાં દોડે. એની ગતિ એટલી બધી છે કે એવી ગતિવાળો કોઈ પદાર્થ જ નથી જગતમાં. સૂર્યચંદ્રની ગતિ એની પાસે કાંઈ નથી. હવે આખું કનેક્શન તોડી નાખે, દોરડું જ કાપી નાખે, મનનું દોરડું કાપી નાખે, ત્યારે અંદરમાં શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ દશા થાય. એક સમય પણ એવી અસંગ દશાથી રહેવું એ ત્રણ લોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. તેવા અસંખપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતઃકરણ જુઓ. આ એમણે સત્પુરુષના અંતઃકરણને વાંચ્યા છે ને જોયા છે. શું ત્યારે એમનું અંતઃકરણ જોઈએ તો એમ લાગે કે આ તો ત્રણે કળે છૂટા છે અને ક્યાંય લેવા દેવા જ નથી કોઈને. અરે તેવા અસંખપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતઃકરણ તે જોઈ જોઈને અમે પરમ આશ્ચર્ય પામીને નમીએ છીએ. એ જોઈને અમને એટલું બધું આશ્ચર્ય થાય છે, નમી પડીએ છીએ. કેવી કેવી રીતે એમને સત્પુરુષને જોયા છે, કઈ નજરે જોયા છે, એનું અંતઃકરણ એને જોયું. ઓહો, આ તો અસંગ દશામાં છે. અંદરમાં સાવ અસંગ છે, બહારનો સંગ ને એને કઈ લેવા દેવા નથી. બહારમાં કોઈ ત્યાગ કરે ભાઈ આ તો ખાખી ભાવા જેવો છે, નીકળી ગયો છે, હું કોઈ ચીજની જરૂર જ ન પડે. આ લોકો જે બોલાય છે ને ભાઈ આ તો ખાખી ભાવો છે એટલે હું એ નીકળી પડે એટલે નીકળી પડે. એને દાઢી ને જટા વધી જાય એનું કાંઈ એને વાંધો નહીં, એટલે કોઈ ચીજની જરૂરત નહીં. હું શરીર રાખ છોડી લે જાઓ, કપડાની જરૂર નહીં. અને ગમે તે કંદમૂળ પાંદડા ગમે ત્યાં ખાઈ લે, એ લોકો ગામમાં ન આવે. એ લોકોમાં અમુક સંપ્રદાયમાં એવા બાબા થાય એને કાંઈ જોઈતું નથી, કોઈ ની હારે સંબંધ નહીં, એકલા જંગલમાં રખડ્યા કરે. અંદર થી સત્પુરુષ એવા છે, કેવા ખાખી બાવા જેવા, એનું અંતઃકરણ જોવે કાંઈ એકદમ કેવળ જગત થી ભિન્ન, આખા જગત થી ભિન્ન. એક બાજુ એટલા લિપ્ત છે ને બીજી બાજુ આખા જગત પ્રત્યે કરુણા કરે છે. આ આત્મા માટે જે ઈચ્છીએ છીએ તે જગતના સર્વ આત્માઓ માટે અમે ઈચ્છીએ છીએ, જાણો એટલી બધી કરુણા. કરુણા પણ અનંત અને અસંગતા પણ અનંત, બે અનંત. હા, લખ્યું છે ને એમાં મુમુક્ષુ ના તો અને ધર્મજીવ ના તો અમે દાસ છીએ એમ કરી દીધું. હે પરમાત્મા, હવે સર્વજ્ઞ પરમાત્માના ઉદ્દેશ્યને કહે છે તીર્થંકર દેવને કે હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. આપની વાણીમાં એમ આવ્યું છે કે ભાઈ ચોથા કાળમાં જીવો મોક્ષે જશે, પંચમ કાળમાં જન્મેલા તો નહીં જાય. પંચમ કાળમાં તો ચોથા કાળમાં જન્મેલા પંચમ કાળમાં ગયા છે, ત્રણ જણાનો મોક્ષ થયો પંચમ કાળમાં. કેમ કે મહાવીર સ્વામી જ્યારે મોક્ષે પધાર્યા ત્યારે 2-2.5 મહિના જ બાકી રહ્યા હતા, ગણતરીના દિવસો જ ચોથા કાળના બાકી હતા, પછી તો પંચમ કાળ બેસી ગયો. અને ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી એ તો મોક્ષગામી ચરમ શરીરી જીવો હતા, એ પંચમ કાળમાં ગયા. એ તો પંચમ કાળમાં જન્મેલા પંચમ કાળમાં મોક્ષ ન પામે. શું એમાં પણ ભરત ક્ષેત્રમાં પછી બોલા પણ તો બધું ચાલુ જ છે, મહાવેદેમાં તો બધું ચાલુ છે, પણ આ કેવળ જ્ઞાનીની વાણીમાં આવેલી વાત છે. હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તમારી વાણી અમારી ભાવના તમારી વાણીને ગણકારતી નથી. કે તમે કહો એ તો કેવળ જ્ઞાનમાં તો વસ્તુનું સ્વરૂપ આવે, વસ્તુનું સ્વરૂપ તો કઈ ફરે નહીં, પણ અમારી ભાવના ટક્કર લે છે એની. અમે તો એમ માનીએ છીએ કે આ કાળમાં પણ મોક્ષ હોય, શું કરવા ન હોય. અમે સ્વરૂપ સ્થિરતા સાધી શકીએ છીએ, અમારો ઉપયોગ અંદરમાં રહે છે. આ તો અંતર્મુખ ટકશે એટલે મોક્ષ થવાનો છે, તો અંતર્મુખનું શું કરવા ન ટકે, જ્યાં ત્યાં નહીં ટકવાનું કારણ શું છે? ત્યાં તો સુખ નિદાન છે, આનંદનો સાગર છે, ડૂબકી મારી દઈએ બહાર નીકળીએ જ નહીં, શું કરવા મોક્ષ ન હોય. અમને નથી વાત બેસતી, તમારા કેવળ જ્ઞાન ની વાત અમને બેસતી નથી. પુરુષાર્થ ઠેકડા મારતો હતો એમનો, ઉછાળા મારતો હતો. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય, આ ભાવના બળવાન કેટલી હોય છે. તેમ છતાં જૈન ગ્રંથોમાં, ઠીક, જૈનના ગ્રંથોમાં પછી પ્રતિપાદન થયું છે, ક્યાંક ક્યાંક પ્રતિપાદન થયું છે, બધું ખબર છે અમને, ક્યાંક આ વાત ચાલે છે ત્યાં. તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય, માની લ્યો ન હોય તો આ ક્ષેત્રે ન હોય એવું પ્રતિપાદન છે એમ રાખતું. પરમાત્મા એ વાત તરફ ચોખ્ખી રાખજે તું કે આ ક્ષેત્ર ની વાત છે, અમારે જવું છે મહાવિદ્યમાં વ્યાજાશું. અમારે પુરુષાર્થ ઉપાડીને જવું છે તો લબ્ધિ પ્રગટાવીને મહાવિદ્યમાં વ્યાજાશું, ત્યાંથી વ્યાજાશું, પણ અમે જાશું આ ભાવમાં, આ કાળે જ જશું. અમે શું કરવા બીજા કાળે જઈએ? તો તું આ ક્ષેત્ર, આ ક્ષેત્ર પૂરતી વાત રાખ અને અમને એવો મોક્ષ આપવા કરતા સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ રહીએ એવો યોગ આપને. અમારે કઈ મોક્ષ જોતો નથી. સત્પુરુષના ચરણ સાધીને સાનિધ્યનો મહિમા એટલો કર્યો છે, ઓવરબાઉન્ડ, ઓવરબાઉન્ડ જેને કહેવાય, શિક્ષા સિદ્ધિ બાઉન્ડ્રી ઉપરથી જાય છે. મોક્ષમાં તો બાઉન્ડ્રી આવી ગઈ, મોક્ષ ની વાત છે એ તો છેલ્લી હદ ની વાત છે, તો કે એથી આગળ છે અમારી વાત. અને એ વાત છે અમને સત્પુરુષના ચરણ ને સામીપ્યતા અમારે જોઈએ. બાકી અમને પછી મોક્ષ ના પણ, મોક્ષ ની પણ અમને ઈચ્છા નથી. જા એથી વળી મોક્ષ બીજું શું હશે કે ઠીક હોય તો જે હોય તે, અમારે એનું કામ નથી. આવી એક ભૂમિકા આવે છે, આવી એક ભૂમિકા આવે છે કે જેમાં કોઈ મોક્ષની પણ મર્યાદા રહેતી નથી, બીજી મર્યાદાનો સવાલ નથી, મોક્ષની પણ મર્યાદા રહેતી નથી, બધી મર્યાદાની તોડફોડ કરીને નીકળી ગયો. જા ભગવાનના કેવળ જ્ઞાનમાં અને જૈનના ગ્રંથોમાં વાત આવી તો કઈ ભલે ત્યાં રહી કે સર્વોત્કૃષ્ટ દશા તો કઈથી ઉત્કૃષ્ટ? અમને તો સત્પુરુષનું ચરણ મળે એટલે એથી ઉત્કૃષ્ટ છે અમને તો. જા એવું શું હશે ત્યાં? સિદ્ધાંત બાર ની વાત હતી તો નિષેધ નહોતો કર્યો, એથી વધારે બોલ્યા હતા. કેવળ જ્ઞાન લઈ લેશું એવો ઉપયોગ આવતો હતો, શુદ્ધો ઉપયોગ કેવળ જ્ઞાન લેવાની વાત કરતા હતા. ભૂલી ગયા સ્ત્રી પર્યાય છે, કેવળ જ્ઞાન ન થાય ભૂલી ગયા. એવું સૌભાગભાઈ ને થયું હતું, સૌભાગભાઈ ને એવું જ થયું હતું. એ છેલ્લે મરણ પથારી ખાટલે હતા અને 17-18 દિવસ હતા, એમને આયુષ પૂરું થઈ ગયું હતું. અંબાલાલભાઈ ને કહે કે અત્યારે બહુ તું લાંબી વાત કરમાં, મને કેવળ જ્ઞાન થશે ત્યારે હું તને બધું સમજાવી દઈશ, હું મને કેવળ જ્ઞાન પુરસાદ કરવા દે, હું કેવળ જ્ઞાન નો પુરસાદ કરું છું. હવે હજી તો પહેલો શુદ્ધો ઉપયોગ થયો હતો કે હું કેવળ જ્ઞાન નો પુરસાદ કરું છું કે અને હવે કેવળ જ્ઞાન પ્રગટાવી તને બધી વાત કરીશું. કઈ તને લાંબી જોડી આપણે ચર્ચા કરવાની અત્યારે જરૂર નથી, મને કેવળ જ્ઞાન કરી લેવા દે એક વાર કે ભાવનામાં આવી જાય. ત્યારે ભાવ સિદ્ધાંત વિધાન યાદ ન રહે, ક્યાંય વિસ્મરણ થઈ જાય. એવું આ બધી ભાવનાનો વિષય છે. શું હે પુરાણ પુરુષ, હવે પોતાના આત્માને કહે છે, કેમ કે ભાઈ સત્પુરુષ કરતા તો પોતાનો આત્મા જ્ઞાય એક આત્મા મોટો કે નહીં, પહેલો તો સ્વદ્રેવ ને પછી આ તો પરદ્રેવ છે ને, તો કે સાંભળ, હજી એ સાંભળવા જેવું છે. હે પુરુષ, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી, આત્મા અને સત્પુરુષ બે વચ્ચે અમને તો કાંઈ તફાવત છે નહીં, અમે બે ને બે જોતા જ નથી, એટલું ઐક્ય થઈ ગયું છે કે અમે બે જોતા નથી, છતાંય સરખામણી કરવી હોય તો તારા કરતા અમને સત્પુરુષ જ વિશેષ લાગે છે. હાલ ઠીક, સરખામણી પૂછે તો તારા કરતા એ વધારે. બોલ, હવે તારે કઈ કહેવું છે? કારણ કારણ કે તું પણ એને આધીન રહ્યો છો, એને તને વશ કરી લીધો છે. એ મોટો તું મોટો, કોણ મોટો? હાલ એ દ્રષ્ટિ મોટી કે આત્મા મોટો? દ્રષ્ટિનો વિષય મોટો. એ દ્રષ્ટિએ કબજો કર્યો, આત્મા એ દ્રષ્ટિ ઉપર કબજો નથી કર્યો, દ્રષ્ટિ આત્મા ઉપર કબજો કર્યો છે. આત્મા મોટું કે જ્ઞાન મોટું? કે જ્ઞાનમાં આત્મા સમાણો એમ છે. એક અપેક્ષા એ તો જ્ઞાન અનંતમાં ભાગે છે, તો કે આખો આત્મા એને કોળિયો કરી ગયો. જ્ઞાન એવડું મોટું કે આખા આત્માનો કોળિયો કરી ગયો. નક્કી કરવું મુશ્કેલ પડે એવું છે આમાં. દ્રષ્ટિ આપનાર ની વાત કરે છે. તું પણ એને આધીન જ રહ્યો છે, અને અમે સત્પુરુષ ને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહી. એ તારું દુર્ઘટ દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે. પાછો પ્રેમ શબ્દ વાપર્યો છે. અને આ એક સિદ્ધાંત કહ્યો એમણે વાત વાતમાં, કે કોઈ પોતાના સ્વરૂપને સત્પુરુષને ઓળખ્યા વિના ઓળખી શકે. સ્વસ્વરૂપની ઓળખાણ એવું જે બીજ જ્ઞાન ને ભાવ ભાષણ છે, એ સત્પુરુષની ઓળખાણ થયા પછી એનું દાન સત્પુરુષ આપે છે. એને બીજ જ્ઞાન કહે છે. એ જ્ઞાન દાન સત્પુરુષ આપે છે. એટલે એમ કહ્યું કે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તો તને આત્માને ઓળખી શક્યા નહીં. તને એટલે આત્માને ઓળખી શક્યા નહીં, એટલે તું તું તો દુર્ઘટ છે. તને ઓળખવું એ તો દુર્ઘટ છે. અને એથી અમને તને ઓળખાવનાર જે છે, જેને ઓળખવાથી તું ઓળખાયશ, એના પ્રત્યે વધારે પ્રેમ આવે છે. કારણ કે તું વશ છતાં તેવો ઉન્મત નથી, તને તારા ઉપર કબજો કર્યા છતાં છકી ગયા નથી, કોઈને ખબર પડવા દેતા નથી, અને તારાથી પણ સરળ છે. પૂછીએ તારે જવાબ દે છે. તું તો મૂંઝારો થઈ ગયો તો અંદરથી જવાબ દેતો નહોતો. મૂંઝવણ ઊભી થઈને મૂંઝાઈને મરી જવા જેવી પરિસ્થિતિ થઈ કે આ મૂંઝવણ 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 થતાં શું થઈ જશે, અંદરથી આત્મા જવાબ નહોતો દેતો. એ વખતે સત્પુરુષે મને જવાબ દીધો, એટલે તારા કરતા પણ એ સરળ છે. માટે ન્યાય તો તું કર, હવે તું કેમ કરી? હાલ તું ન્યાય કર ને, મને શું કરવા? મારી પાસે ન્યાય કરાવે. આત્માને કહે છે તું ન્યાય કર, સત્પુરુષ હું મારે વધારે માનવા કે તને પહેલા માનવો કે સત્પુરુષને માનવો? તું કેમ? કેવી કલમ ચલાવી છે? બહુ જબરદસ્ત કલમ ચલાવી છે. આવી કલમ ક્યાંય જોવા ન મળે, કોઈ શાસ્ત્રમાં, કોઈ ગ્રંથમાં, કોઈ પુસ્તકમાં, કોઈ આચરણમાં જોવા નથી મળતી. એટલી સરસ વાત અંદરથી કાઢેલી છે પોતે. શું એના તારે ખોટું ન લગાડવું? શું કે છે? છેલ્લું છેલ્લું કે છે સર્વજ્ઞ ભગવાન જીનેન્દ્ર દેવને, તારે કાંઈ ખોટું લગાડવું. તારા કરતા થોડુંક વધારે અમે મહત્વ આપી, સત્પુરુષના ગુણગામ જાદા જાજા કર્યા, તો તારે ખોટું લગાડવું. જો કે ખોટું લગાડેવા છે નહીં, પણ હવે આમ સામાન્ય રીતે જગતમાં એકના વખાણ કરો ને બીજાને ન કરો તો એકબીજાને ખોટું લાગી જાય. જુઓ, આ તો એક શૈલી છે એમની, વિલક્ષણ શૈલી છે. હે નાથ, તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતા પણ સત્પુરુષનું વિશેષ તવ્ય છે. જગત આખું તને સ્તવે છે, અને તું પાછો વિતરાગ છું, તારે તો કોઈને પડી નથી. તો પછી અમે એક તારા સામે બેઠા રહેશું, તો તને ક્યાં સ્તવનની આકાંક્ષા છે, અને તને ક્યાં કાંઈ ખોટ જવાની છે, અને ક્યાં તને ન્યૂનપણું છે, એટલે તને કાંઈ ખોટ જવાની નથી, કે તને કોઈ આકાંક્ષા નથી. માટે આટલું સત્પુરુષ વિશે વિશેષ પ્રમાણમાં કહી દીધું હોય તો તું ખોટું નહીં લગાડતો. એમ કરીને છેલ્લે છેલ્લે પણ થોડી વિશેષ વાત કરી દીધી છે. આજે સત્પુરુષનો મહત્વનો વિષય છે એ અહીંયા પૂરો થાય છે. બાકી સેશન્સમાં તો બીજી વાત કરી છે. સત્પુરુષ પ્રત્યે ભાવ ભક્તિ.